આપણી વિચારણામાં આપણે ગાથા 61 ગાથા 61 પાનું 57 ગાથા 61
યોગીન જીવને તે થતા અડવિધ કર્મ જમા તેથી અચ્છાદિત જીવ લહે ન આત્મ સ્વભાવ. હે યોગી, સંસારી જીવને 8 પ્રકારના કર્મ હોય છે, જેનાથી આવરણ પામેલો આ જીવ સમ્યક્ત્વ આદિ 8 ગુણરૂપ સ્વભાવને પામતો નથી. સિદ્ધ પરમાત્માના 8 ગુણ કયા છે? પહેલું, શુદ્ધ આત્માદી પદાર્થોમાં વિપરીત શ્રદ્ધાન રહિત જે આત્મપરિણિતિ થાય છે તે ક્ષાયિક સમ્યક્ત્વ છે. બીજું, 3 લોક અને 3 કાલના સમસ્ત પદાર્થોને એક જ સમયમાં વિશેષ રૂપે જે જાણે છે તે કેવળ જ્ઞાન છે. ત્રીજું, સમસ્ત પદાર્થોને કેવળ દ્રષ્ટિથી એક જ સમયમાં જે દેખે છે તે કેવળ દર્શન છે. અનંત જ્ઞેયનો જાણવાની શક્તિ તે અનંત વીર્ય છે. અનંત જ્ઞેયોને જાણવાની શક્તિ તે અનંત વીર્ય છે. અતિન્દ્રિય જ્ઞાનના વિષયરૂપ સૂક્ષ્મ છે. છઠ્ઠું, એક જીવની અવગાહના જાય છે જ્યાં છે તે ક્ષેત્રમાં બીજા અનંત જીવ રહી શકે છે એવી અવકાશ આપવાની સામર્થ્યતાનું નામ અવગાહન ગુણ છે. સાતમું, સર્વથા ગુરુતા અને લઘુતાનો અભાવ એટલે લઘુ પણ નહીં તથા ગુરુ પણ નહીં તે અગુરુ લઘુ ગુણ છે. અને વેદનીય કર્મના ઉદયના અભાવમાં ઉત્પન્ન થયેલ સમસ્ત બાધારહિત જે નિરાબાધ ગુણ છે તે અવ્યાબાધ છે. સંસારમાં આત્માના 8 ગુણ કર્મોથી ઢંકાયેલા છે. આત્માનો સમ્યક દર્શન ગુણ દર્શનના મોહનીય કર્મથી આચ્છાદિત છે. તે જ જ્ઞાનાવરણીથી કેવળ જ્ઞાન છે, દર્શનાવરણીથી કેવળ દર્શન છે, અંતરાયથી અનંત વીર્ય, આયુષ્ય કર્મથી સૂક્ષ્મત્વ, નામ કર્મથી અવગાહનત્વ, ગોત્ર કર્મથી અગુરુ લઘુત્વ અને વેદનીય કર્મથી અવ્યાબાધ ગુણ આચ્છાદિત છે. આવરણ જવાથી સિદ્ધ અવસ્થામાં 8 ગુણો પ્રગટ થાય છે. ન નિર્મમ, નિર્ગો, ગોત્ર ઇત્યાદિ અનેક ગુણ શાસ્ત્રાનુસારે જાણવા યોગ્ય છે. સમ્યક્ત આદિ નીચ શુદ્ધ ગુણ સ્વરૂપ જે શુદ્ધ સહજ પરમાત્મા છે તે જ ઉપાધેય છે. બાકી સર્વ સાંસારિક ભાવો સર્વથા છાંડવા યોગ્ય છે. અહીંયા સંસારીના 8 કર્મો કયા છે અને સિદ્ધના 8 ગુણો કયા છે. હવે જે છે એ આ સંસારમાં જે આત્માના 8 ગુણ કર્મોથી ઢંકાયેલા છે એ શેને કારણે છે પછી એ બતાવ્યું છે. પહેલા ગુણો બતાડ્યા છે સિદ્ધના કે આ 8 ગુણો છે, અને પછી જે સંસારીને આ જે 8 ગુણો કર્મોથી ઢંકાયેલા છે એ શું કારણથી છે એનું વિવરણ બતાડેલ છે. અને આ આવરણ જવાથી આ જે આવરણ સંસારી જીવોને છે એ આવરણ જવાથી તે બાકી સંસારિક ભાવો સર્વથા જ, એટલે એમ કે આવરણ જવાથી સિદ્ધ અવસ્થામાં 8 ગુણો પ્રગટ થાય છે. સિદ્ધ અવસ્થા જ્યારે થાય, પ્રગટ થાય, આવરણ જાય અને સિદ્ધ અવસ્થા પ્રગટ થાય ત્યારે 8 ગુણો પ્રગટ થાય છે. અને બાકી સર્વ સાંસારિક ભાવો સર્વથા છાંડવા યોગ્ય છે. આને ગુણોને પ્રાપ્ત કરવા માટે પહેલા સાંસારિક ભાવોને છાંડવા યોગ્ય છે.
સંસારી જીવો ને આમ તો આત્મસિદ્ધિમાં આપણે કહ્યું છે પ્રમાણે કર્મ અનંત પ્રકારના, કર્મ તો અનંત પ્રકારના છે. અનંત પ્રકારે કર્મ હોવાથી આ આત્મા પણ અનંત પ્રકારે ઢંકાયેલો આવરાયેલો છે. પણ હવે અનંતનો હિસાબ કરવા જાય તો આ જીવ મૂંઝાઈ જાય, કેમ કે ત્યાં તેની પહોંચ છે નહીં. એટલે એને મુખ્ય કરીને 8માં એને લીધા, સમાવી દીધા. એક એકમાં અસંખ્ય આવી જાય છે. એવી રીતે 8-8 અંદરમાં અસંખ્ય કર્મોનો એવી રીતનું આવરણ બતાવી અને મુખ્ય 8 ઉપર લક્ષ્ય કરાવ્યો, નહીં તો શું લક્ષ્ય બંધાય નહીં. એટલે 8 કર્મો ઉપર મુખ્ય બતાવ્યા. 4 એવા છે જે આત્માના ગુણને ઘાત કરે છે, 4 જે છે અઘાતી છે, એની રીતે એ ચાલ્યા જવાના છે. એ કંઈ રહેવાના નથી. પાછા નવા જન્મમાં ફરી પાછા બાંધતો હોય અલગ વાત છે, પણ જો જન્મ ફરી ન હોય તો વાત ત્યાં પૂરી થઈ જાય, એનો હિસાબ ચૂકતે થઈ જાય. તો એ પ્રકારે આઠ કર્મોથી આપણે આવરાય છીએ, અને એને સમજવા માટે થઈને સિદ્ધ ભગવાનના આઠ ગુણ બતાવ્યા. કારણ કે એક એક ગુણ એનો જુઓ તો એની સામે આપણો એક એક ગુણ જે આવરણ પામેલો છે એની અવસ્થા જોઈએ તો ખ્યાલ આવે. એમણે બધા આવરણ હટાવી દીધા છે, ક્ષય કર્યા છે. દેહ પણ નથી, દેહ હોય ત્યાં સુધી તો આયુ નામ ગોત્ર આદિ છે, વેદના આદિ, પણ એ પણ દેહ પણ ગયો અને સિદ્ધ પરમાત્મા સિદ્ધ અવસ્થામાં ગયા તો ત્યારે કોઈ કર્મ શેષ રહ્યું નથી. તો આ સાધકને આ કહેવાની આવશ્યકતા એ છે કે આ બંને ઉપર લક્ષ કરીને જો તારે મુક્ત થવું હોય તો સિદ્ધ પરમાત્મા મુક્ત છે. તો એના ગુણોને લક્ષમાં કરી લઈને તારા કર્મને આવરણો તું કોઈ પ્રકારે તોડતો જા. ઉપાય શાસ્ત્રોએ આપ્યા જ છે, વ્રત જપ તપ દાન દયા, આત્માનું પોતાનું શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, અનેક પ્રકારે સમજાયું છે. શાસ્ત્રોએ સમજાવવામાં કંઈ બાકી રાખ્યું નથી, પરંતુ જીવ ત્યાં કર્મો કરતા જે થાય છે એનો પ્રત્યે જોઈએ એવો એનો ઉપયોગ જતો નથી, અથવા તો સાહસ કરતો નથી. જાણે છે એ સાહસ નથી કરતો, અને પ્રમાદી છે એ તો જાણવાનો પ્રયત્ન નથી કરતો. બંને પ્રકારના જીવો છે, એકને પ્રમાદ છે અને બીજાને સાહસનો અભાવ છે. એટલે જેમ અપ્રમત અવસ્થા છે ઉપયોગી, એમ વીર્ય એ પણ એટલે કે શક્તિ સામર્થ્ય સાહસ એ પણ એટલું જ ઉપકારી છે. એ બંને જોઈએ. અહીંયા એ પણ બતાવ્યું છે આપણને કે આ બધા ગુણો જે સિદ્ધ પરમાત્મામાં છે આપણામાં પણ છે. આપણે એનાથી એક પણ ગુણ ઓછો નથી. જે સિદ્ધ પરમાત્મામાં ગુણ છે બધા જ ગુણ આપણે અંદરમાં પડેલા છે. સિદ્ધ પરમાત્માએ બહારથી લાવીને ગુણ અંદરમાં આરોપણ નથી કર્યું, જે હતા એના પરનું આવરણ હટાવ્યું છે. આપણને પણ એ જ લક્ષ કરાવે છે, તમારામાં પણ પડેલા આ જ ગુણો છે એને આવરણ છે. એ આવરણ ઘટાવી દો, તમારા ગુણ સિદ્ધ પરમાત્માની જેમ પ્રગટ થશે. કારણ કે જે અધિકાર સિદ્ધનો છે એ તમારો છે. એટલે તો કહ્યું સર્વજીવ છે સિદ્ધ સમ. તો આ જ વાત છે કે બધા સિદ્ધ કઈ અપેક્ષાએ, તો શું જો બધા સિદ્ધ સમાન હોય તો પ્રભુ સિદ્ધ પરમાત્માને કંઈ કરવું નથી તો અમારે શું કામ કરવું જોઈએ? પણ એમ નથી. સમજવાનું એ છે સિદ્ધ પરમાત્માની અંદરમાં સત્તારૂપ જે પ્રગટ થયા છે અને આપણામાં સત્તારૂપે પડેલા છે, છે તો ખરા જ, એને માત્ર વચ્ચેનો જે આ ભેદ છે એ ટાળી દેવાનો છે. એટલે આવરણો જો હટી જાય તો એમને જેમ પ્રગટ થાય એમ આપણને પણ પ્રગટ થાય. પ્રગટ થતાં જન્મમરણના ફેરાનો અંત આવે, સંસારના પરિભ્રમણનો અંત આવે. હવે એને કોઈ પ્રકારે કોઈ કાળને વિશે કોઈ ક્ષેત્રને વિશે હવે એને કોઈ દેહ ધારણ કરવા પણ રહ્યું નહીં, દેહનો સંયોગ એને ક્યારેય પણ થવાનો નથી. એ અવસ્થા દરેક જીવ પ્રાપ્ત કરી શકે એમ છે, પણ એ માટે થઈને જે માર્ગ આપ્યો છે માર્ગે ચાલવું પડે, સાહસ પણ કરવું પડે, એમાં કષ્ટ પણ આવે, કઠણ પણ પડે, પણ એ બધું પાર કરતાં કરતાં. પણ જો માત્ર ભયભીત થાય અમારું કામ નથી, આ અમે ન કરી શકીએ, આ તો મોટા માણસોનું કામ છે, તો ત્યાં આપણે ભૂલ ખાઈએ છીએ. એ સમજી લઉં, મોટા માણસ મોટા થયા પછી આ કામ નથી કર્યું, કામ કર્યા થકી એ મોટા થયા અને મોટા કહેવાયા. આ જો સમજણમાં આવે તો આપણો એ ભ્રમ નીકળી જાય. એ ભગવાન મહાવીરે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી કર્મક્ષય કરવા માટે કંઈ નથી કર્યું. કોઈ પણ તીર્થંકરે એક વખત કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, ચાર કર્મ જે ઘાતી કર્મ હતા એનો ક્ષય થયો, તો બાકીના ચાર માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. ગમે તેટલું આયુષ્ય હોય તો એ આયુષ્યમાં એને માટે પ્રયત્ન એ સેજે ખરી જવાના, ખબર છે કે આ તો જે કંઈ પ્રક્રિયા કરવાની છે એ પોતાના સાધક જીવનમાં એમાં કરી લેવાની છે તો આ કામ થાય. મહાવીર ભગવાન મહાવીર ક્યારે કહેવાયા? હતા તો વર્ધમાન. આ બધો ગુણનો સમૂહ એમણે પણ કર્મનો ક્ષય કરી અને ગુણોને પ્રગટ કર્યા ત્યારે એ વર્ધમાનમાંથી મહાવીર છે, અને પછી એને મોટા પુરુષ કીધા, એમને તીર્થંકર કહ્યા, એમની પૂજા થાય બધું થાય ત્યાર પછી. તો એ વાત બે વચ્ચેનો જે ભેદ છે અવસ્થા ભેદ એનો લક્ષમાં કરીએ તો આપણી અવસ્થા જે છે એમાંથી એના જેવી અવસ્થા આપણને પ્રાપ્ત થાય એવી બધી સંભાવના પડેલી છે. કંઈ એની અંદરમાં પેલું આપણું ને એની અંદરમાં બીજું અંતર નથી, માત્ર આ અંતર સમજવાનું છે. 62 ગાથા 62
વિષય અને કષાયમાં આસક્ત થયેલા જીવો કર્મ બાંધે છે. વિષય કષાયે રક્ત થતા મોહી જીવને જે અણુ વળગે સ્વ પ્રદેશમાં કર્મ કહે જીન તે. વિષય કષાયથી રાગી અને મોહી જીવોના આત્મપ્રદેશોમાં જે પરમાણુ વળગે છે તે પરમાણુના સમુદાયને શ્રી જીન કર્મ કહે છે. શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવમાં આ આત્મા વિષય તથા કષાયમાં પ્રવર્તે છે, તેથી રાગી દ્વેષી અને મોહી થાય છે. અને તે સમયે જે કર્મવર્ણા યોગ્ય પદગલ છંદો આવે છે તે જ્ઞાનાવરણ આદિ આઠ કર્મરૂપે પરિણમે છે. જેમ તેલથી ચિકાસાળા શરીરમાં ધૂળ લાગીને મેલરૂપે પરિણમે છે, તેમ રાગી દ્વેષી અને મોહી જીવોને વિષય કષાય યુક્ત દશામાં પદગલ વર્ગણાઓ કર્મરૂપે પરિણમે છે. જે આત્મા વિષય કષાયના સમયે કર્મોને ઉપાર્જન કરે છે તે જ્યારે વિતરાગ સમાધિના બળે કર્મનો ક્ષય કરે છે ત્યારે આરાધવા યોગ્ય થાય છે. વિષય અને કષાયમાંથી આપણે કેવી રીતે કર્મ બાંધી છીએ કે વિષય ને કષાયમાં જ પડ્યા છીએ એટલે આપણે એવા કર્મો બાંધી છે. તો એમ કે વિષય કષાથી અને રાગી એટલે જે આત્મા પ્રદેશો પર જે પરમાણુ વળગે છે તેને એ કર્મ કહે છે ભગવાન. એમ કે જીન એટલે ભગવાન કર્મ કહે છે. પણ શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવમાં આ કર્મ બંધાય છે એમ કે કષાય. પણ જો તેથી એના ઓલા વિતરાગ દશામાં હોય આપણે તો એ કર્મનો ક્ષય થાય છે વિતરાગ દશામાં. પણ એ એક દાખલો એમ દીધો છે કે જેમ તેલની ચિકાસા શરીરમાં મેલ લાગે અને મેલ પર એ રીતે રાગી અને મોહી જીવોને વિષય કષાયમાં પદલ પ્રમાણ કર્મરૂપે પરિણમે છે. પણ જો આપણે ત્યારે વિતરાગ સમાધિમાં અંદર આપણા આત્માના ઓલામાં હોય તો આપણને એ કર્મ લાગતા નથી સમાધિમાં હોય તો.
અહીંયા એ બતાવે છે જીવને કર્મ સી રીતે બંધાય છે. કર્મ કરવાથી બંધાય છે? કર્મ કરવાથી કર્મ નથી બંધાતો. એની સાથે રાગ દ્વેષ ભળે છે, અજ્ઞાન મિથ્યાત્વ આદિ જે કંઈ છે, પણ મુખ્ય છે કષાય. કષાય ભળે છે માટે એ કર્મ જે છે એ બંધ દશામાં આવે છે. એટલે અહીંયા કહ્યું ને કે વિષય કષાયુક્ત દશામાં પૂતગલ વર્ગણાઓ કર્મરૂપે પરિણમે છે. છે તો ખરી, પણ જ્યાં સુધી વિષય કષાય ભળતો નથી ત્યાં સુધી એ કર્મ કરે તો પણ એનું ફળ નથી થતું, અર્થાત કર્મનો બંધ પડતો નથી. વિષય કષાય ભેળવા પડે. આપણે કહીએ છીએ વ્યવહારથી સમજવું હોય તો એક વાત સમજીએ, માટીમાંથી ઘડો બને છે સૌને ખબર છે, પણ માટી ખોદીને લાવો લાખ ઉપાય કરો માટીનો ઘડો નહીં બને, પાણી ભેળવવું પડે. એ પાણી જેમ ભળે છે ત્યારે માટીમાંથી ઘડો બને છે, એમ કર્મની અંદરમાં કષાય ભળે ત્યારે એ કર્મનો બંધ પડે, ત્યાં સુધી પડે નહીં. આવું બધા શાસ્ત્રોનું કહેવું છે એ સમજવું. તો આપણે જે કામ કરીએ છીએ કંઈ પણ ક્રિયા, તો એની અંદરમાં હું કરું છું એવો કરતા ભાવ જો ચાલ્યો જાય, અથવા તો મમત્વ અહંકાર જે કાંઈ અંદરમાં સાથે હોય, બીજા કાંઈ પણ રાગ દ્વેષની ને કારણે પણ થતા હોય, તો એના પર લક્ષ આપવાનો છે. કર્મ કરીએ છીએ એના પર લક્ષ આપવા કરતાં કર્મનો બંધ કેમ પડે છે એના પર લક્ષ આપીએ તો એમાંથી નિવૃત્ત થવાય. અને પછી તો ગમે તે કર્મ કરતા હોય, ઝવેરી બજારની પેઢી ઉપર બેઠા બેઠા લાખોના વેપાર કરે તો કર્મ બંધ ન થયો કેમ ન થયો? શું એમના ઉપર ભગવાનની કૃપા વિશેષ હતી ને આપણા પર નહોતી? આવું નથી. આ લક્ષ એમણે આપેલો છે કે કર્મ કરવું છે પણ બંધ નથી પાડવો. આપણે એ કરવાનું શીખવાનું એ છે. એક ગાથા લે.
ગતિ આદિ સર્વ કર્મજન્ય છે. અન્ય પાંચ ઇન્દ્રિય મન અન્ય વિભાવ સમસ્ત કર્મજન્ય ગણ અન્ય જીવ વળી સૌ ચૌ ગતિ કર. પાંચ ઇન્દ્રિયો આત્માથી ભિન્ન છે, મન પણ ભિન્ન છે, સકલ વિભાવ એટલે રાગદેશ આદિ પરિણામ પણ ભિન્ન છે, તથા ચારે ગતિના દુઃખ પણ આત્માથી ભિન્ન છે. હે જીવ, ઉપરોક્ત સર્વભાવો જીવોને કર્મના ઉદયથી થાય છે. અતિન્દ્રિય શુદ્ધાત્માથી પાંચે ઇન્દ્રિયો જુદી છે, કારણ કે આત્મા અને ઇન્દ્રિયો સ્વભાવ ભેદ છે. શુદ્ધાત્મા સર્વ પ્રકારના શુભાશુભ સંકલ્પ વિકલ્પથી રહી છે અને મન સંકલ્પ વિકલ્પ વાળું છે, તથા શુદ્ધાત્માની અનુભૂતિથી ભિન્ન એવા રાગદેશ મોહાદી રૂપ સર્વવિભાવ પણ શુદ્ધાત્માથી ભિન્ન છે. વિતરાગ પરમાનંદ સુખરૂપ અમૃત પ્રતિકૂળ એવા જીવને જે ચાર ગતિના દુઃખ છે તે પણ આત્માથી જુદા છે. ઉપર કહેલા સર્વભાવો આ આત્માથી ભિન્ન છે, માટે એક શુદ્ધાત્મા જ ઉપાધ્ય છે. હવે કહે છે કે પાંચ ઇન્દ્રિયો, મન અને બધા વિભાવ ભાવ અને ચાર ગતિમાં જે કષ્ટ છે એ બધા કર્મજન્ય છે, કર્મના કારણે છે, આત્માના નથી. એમ આત્માથી સાવ જુદા છે. આપણે શરીર, મન, સંજોગ, ગતિ બધામાં આપણે આપણે માનીએ છીએ કે આપણું જ છે, પણ એમ આચાર્ય કહે છે કે આત્માથી ભિન્ન છે. સર્વભાવો જીવોને કર્મના ઉદયથી થાય છે. જે કાંઈ છે એ કર્મના ઉદયથી છે. અતિન્દ્રિય શુદ્ધાત્માથી પાંચે ઇન્દ્રિયો જુદી છે. આત્મા અને ઇન્દ્રિયોનો સ્વભાવ જ જુદો છે. શુદ્ધાત્મામાં સર્વ પ્રકારના શુભાશુભ સંકલ્પ વિકલ્પ રહી છે અને મનની હિસાબે વિકલ્પવાળું છે. શુદ્ધાત્માની અનુભૂતિથી ભિન્ન એવા રાગ દેશ મોહાદી સર્વ વિભાવ તે શુદ્ધાત્માથી ભિન્ન છે. એટલે કહેવાનું એમ છે કે આત્માથી સર્વ ભિન્ન છે. જે ગતિ, નામ, યોનિ જે છે એ બધું ભિન્ન છે.
જે વાત કરી છે કે આ આત્માનો એના દેહ, ઇન્દ્રિયો, મન એ બધાની સાથેનો એના ભાવ દશાનો એની ચાર ગતિમાં જવાનું થાય છે, આ બધાનું કારણ શું? ઉપર શું આપણને બતાવ્યું કે કર્મ બંધવાનું કારણ શું? તો વાત તો એ મૂળ ત્યાં જ છે. કર્મ બંધ નો બંધ પડે છે ત્યારે ચાર ગતિની અંદરમાં જે આ જીવને પરિભ્રમણ કરવું પડે છે. પણ એની અંદરમાં હવે એનો ઉપાય બધ જો વિચારવો હોય તો અહીંયાથી એની વિચારણા શરૂ થાય છે. અહીંયા એ બતાવે છે કે પોતે બધાથી ભિન્ન છે એવો ભાવ નથી આવતો. એમ માને છે કે આ બધું મારું છે, ઇન્દ્રિયો, દેહ, મન, બુદ્ધિ, પછી જે ભાવ, આ બધું. તો કે છે એનું ખરું સ્વરૂપ જે છે એ અહીંયા સમજાવે છે કે કેવી રીતે એનું ખરું સ્વરૂપ શું છે. પાંચ ઇન્દ્રિયો આત્મા, એનું ખરું સ્વરૂપ જો પાંચ ઇન્દ્રિયો છે, આત્માથી ભિન્ન છે, મન પણ ભિન્ન છે, વિભાવ એટલે રાગ દ્વેષ આદિ પરિણામ પણ ભિન્ન છે, માટે ચારે ગતિના દુઃખ પણ આત્માથી ભિન્ન છે. આત્માને એને કંઈ લાગે વળગે નહીં, અને છતાં એને ભોગવવા પડે, ચાર ગતિમાં પરિભ્રમણ કરવું પડે. માત્ર એક કર્મનો બંધ પડે છે એ અવસ્થા, એ અવસ્થાને ચૂકી જાય છે. કર્મ કરે છે, બંધ પડે છે, માટે જ્યારે કર્મ ઉદયમાં આવશે ત્યારે એનું પરિણામ તો અવશ્ય આપવાનું જ છે. એ જો લક્ષ્ય પહેલેથી જ થાય, મૂળમાં જો ઘા કરે તો એનું કામ થાય. પણ આપણે મોટે ભાગે શું થાય છે, જે જોવામાં આવે છે તો ઉપર જે દેખાય છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ જે છે એનું મૂળ ક્યાં છે ત્યાં સુધી પહોંચતા નથી. અહીંયા મૂળ સુધીની વાતને સમજવા. હે જીવ, ઉપરોક્ત સર્વભાવ જીવને કર્મના ઉદયથી થાય છે. કર્મના ઉદયથી આ બધા ભાવ દશામાં આવે, પણ બધું થવાનું કારણ કર્મનો ઉદય. કર્મના ઉદયનું કારણ તો કે કર્મ. કર્મના ઉદયનું કારણ શું? હતા તો ઉદયમાં આવ્યા, નહોતા તો ક્યાંથી આવે? તો જે છે તે ત્યાં પાછા વળીને મૂળ તમારે સૂક્ષ્મમાં ત્યાં જવું પડે. તો કર્મ બાંધતી વખતે જો જીવ લક્ષમાં રાખે તો એને ભોગવવાનો વારો ના આવે. આ બધામાંથી એ બચી શકે. ચારે ગતિના પરિભ્રમણમાંથી બચવા માટે આ સરસ ઉપાય અહીંયા આપણને આપ્યો છે. એક ગાથા લેવું છે ભાઈ, એક લઈ લો.
સંસારિક સુખ દુઃખ કર્મજન્ય, જીવને બહુવિધ દુઃખ સુખ ઉપજાવે જે કર્મ, જાણે દેખે માત્ર જીવ એ નિશ્ચય નહીં મર્મ. કર્મ જીવોને અનેક પ્રકારના સુખ દુઃખ ઉત્પન્ન કરે છે અને ઉપયોગી સ્વરૂપી આત્મા તેઓને માત્ર જાણે અને જુએ છે એમ નિશ્ચય નહીં કહે છે. અનુકૂળતા લક્ષણવાળું પારમાર્થિક વિતરાગ એવું જે સુખ છે તેથી પ્રતિકૂળ સાંસારિક સુખ દુઃખ છે. જો કે અશુદ્ધ નિશ્ચય નહીંથી તે જીવજનિત કહેવાય છે, તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી કર્મથી ઉત્પન્ન થયેલ છે. આત્મા તો વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં વસ્તુને વસ્તુ સ્વરૂપે જાણે છે અને જુએ છે, પણ તેમાં રાગાદી ભાવ કરતો નથી. પારમાર્થિક સુખથી વિપરીત એવા સાંસારિક સુખ દુઃખ રૂપ વિકલ્પ જાળ સર્વતા હે છે, અને એમ તાત્પર્યાર્થ છે. એટલે સુખ દુઃખ આવવાનું કારણ શું છે? એમ કે એટલે સુખ દુઃખ આવવાનું કારણ જીવને કર્મ
ઉત્પન્ન કરાવે છે તે આત્માના નથી. આત્મા તો ખાલી તે સુખ દુઃખને જોવે છે અને જાણે છે એમ નિશ્ચય નહીં વાળા કહે છે. અને અનુકૂળતા લક્ષણ વાળું પારમાર્થિક વિતરાગ એવું જે સુખ છે, અનુકૂળતા વાળું જે સુખ છે તે પારમાર્થિક સુખ કહેવાય, અને પ્રતિકૂળતા વાળું સુખ છે, સુખ દુઃખ છે તે સાંસારિક કહેવાય. પણ અશુદ્ધ નહીંથી તે જીવજનિત કહેવાય છે, અને શુદ્ધ નહીંથી તે કર્મથી ઉત્પન્ન થયેલું. એટલે શુદ્ધ નિશ્ચય વાળા શું કહે છે કે કર્મથી ઉત્પન્ન થયેલું દુઃખ છે. આત્મા તો વિતરાગ અને નિર્વિરત સમાધિમાં વસ્તુ તો સ્વભાવ નહીં. આત્મા કેવો છે? આત્મા તો વિતરાગ અને નિર્વિરત સ્વભાવ વાળો છે. તે તો ખાલી વસ્તુને જુએ છે અને જાણે છે, તેમાંથી રાગાદી ભાવ પણ કરતો નથી. અને પારમાર્થિક સુખથી વિપરીત એવા સાંસારિક સુખ દુઃખ વિકલ્પ જાત સર્વથા હોય છે. એટલે પારમાર્થિક સિવાયનું જે દુઃખ છે, સુખ છે, તે વિપરીત એવા સુખ સાંસારિક સંસારનું સુખ દુઃખનું કારણ છે.
જ્યાં સુધી જીવ મુક્ત નથી થયો ત્યાં સુધી એ જીવને સંસારી કહેવામાં આવે છે. તીર્થંકર પરમાત્મા હોય તો પણ સર્વસા મુક્તિ નથી, તો કોઈ અપેક્ષા એને પણ સંસારમાં રહેલા છે, ભલે ઉત્કૃષ્ટ દશાએ છે એમ કેવું પણ સંસારીમાં એની વ્યાખ્યામાં આવે તો એને વિચારતા અહીં શું કહે છે? સંસારિક સુખ દુઃખ કર્મજન્ય છે. આ સંસારમાં બે જ અનુભવ થાય, કાં સુખનો કાં દુઃખનો, બીજો શું થાય? કારણ કે બે જ પ્રકારના કર્મ બાંધ્યા છે, કાં શુભ ને કાં અશુભ, તો એનો પરિણામ રૂપે જે આવે છે એ ભોગવે છે. તો એ જ્યારે ભોગવાય છે તો કે છે વિચારે કે આ ભોગવવાનું કારણ શું છે, એ ફરીને પાછું જો એ વિચારમાં આવે તો એના કારણ સુધી જાય તો શુભ કે અશુભની પ્રવૃત્તિથી અટકતો થાય અને શુદ્ધની પ્રવૃત્તિમાં જોડાય. પણ ત્યાં સુધી એ સમજ નથી, ત્યાં સુધી તો શુભ અને અશુભની પ્રવૃત્તિ અનાદિકાળથી આ જીવ કર્યા જ કરે છે, અને છતાં મુક્ત નથી થયો, માટે એના સુખ દુઃખ અને જે પરિણામ આવે છે એ ભોગવ્યા કરે છે. અંત નથી આવતો, કદાચ દેવગતિનું આયુષ્ય મળે, લાખો વર્ષનું આયુષ્ય મળે, સુખ જ માત્ર ભોગવે, દુઃખ નામનું ન ભોગવે, તો ત્યાં પણ એનો હિસાબ એવો નથી કે એના દુઃખ બધા ભોગવાઈ ગયા છે, માત્ર હવે સુખ જ બાકી રહ્યા છે. એને પણ દેવગતિમાંથી પાછું સીધું નર્ક ગતિમાં જવું પડશે, કારણ કે ત્યાં એવા કર્મ પાછા એ કર્મ જે બાંધ્યા છે સુખરૂપે પરિણામ્યા છે, સાતા આપે છે, પણ એ ભોગવતા પાછા એવા વિભાવ ભાવમાં જાય છે એને ફળી જ્યાં ફરી નવો પાપરૂપ કર્મ એનો બંધ પડે છે અને એને ફરીને ત્યાં જવું પડે છે. તો આ ચાર ગતિના પરિભ્રમણની આ અવસ્થા લક્ષમાં લે જીવ તો એના મૂળ સુધી જાય અને એમાંથી એ જાગૃત થઈને પાછો વળી શકે. તો અહીંયા શું કહેવું છે? કર્મ જીવને અનેક પ્રકારના સુખ દુઃખ ઉત્પન્ન કરે છે અને ઉપયોગ સ્વરૂપી આત્મા તેઓને માત્ર જાણે જીવે છે. જો આ જ્ઞાની અને અજ્ઞાની આ બે ની આપી, અજ્ઞાની જીવ જે છે એ વારંવાર આ પ્રકારના સુખ અને દુઃખ ઉત્પન્ન કર્યા જ કરે છે, ભોગવે છે, ઉત્પન્ન કરે, ભોગવે છે, ઉત્પન્ન કરે છે, આ એની દશા છે. ત્યારે જ્ઞાની છે એ ભોગવે છે પણ ઉત્પન્ન નથી કરતો, એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોયા કરે છે, આ મારા કર્મનું ફળ છે, આ રીતે આવ્યું છે, જાય છે, બધું જુએ છે, જાણે છે. આપણે કહે છે ને જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહીત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. બસ આ જ વાત છે અહીંયા, કે આ જ પ્રકારે આ બે ભેદ છે. સંસારી જીવો કર્મ ભોગવતા નવા બાંધે અને જ્ઞાની જીવો કર્મ ભોગવતા નવા ન બાંધે. આ ભેદ જો એ લક્ષમાં આવી જાય તો ત્યાંથી જીવ રોકાય કે હવે મારે નવા નથી બાંધવા, જૂના ભલે સ્ટોકમાં પડ્યા, એક દિવસ બધો સ્ટોક પૂરો થશે, પણ નવા જો પાછા ઉમેરતો જઈશ તો આ સ્ટોક કોઈ પ્રકારે પૂરો થવાનો નથી. હા, જો દુકાન બંધ કરવી હોય ને તો પહેલા વહેલા ખરીદી બંધ કરવી પડે, જેણે દુકાન બંધ કરવી હોય એને પહેલા ખરીદી બંધ કરવી પડે. તો ખરીદી બંધ કરે તો જૂના સ્ટોકમાંથી, પણ ખરીદી ચાલુ રાખે ત્યાં સુધી દુકાન બંધ થાય નહીં. તો એવું જ અહીંયા પણ છે. અહીંયા આજે આપણે ચાર ગાથા વિચારી છે, કંઈ પ્રશ્ન હોય તો આપજો, પછી સમજાવશું.
Thank you. આટલો બધો અઘરો છે અત્યારે અમને દેખાણું, બાકી આ દ્રવ્યનો યોગ સમજવો છે ને, કઠિન તો છે, બધી ગાથાઓ દ્રવ્યનો યોગની છે, એટલે જે રીતે આપ કહો એ રીતે અમે સમજીએ, બાકી આમાં અમારું કામ નથી. દ્રવ્યનો યોગ છે ભાઈ, હવે આ બધા યોગની તો વાત અઘરું છે એમ તો અમે જાણતા હતા, પણ આટલું બધું અઘરું યોગ બનશે, આટલું બધું અઘરું છે આજે ખબર પડી.
પણ આપણે આપણો વિષય જ નથી પછી શું ઢીલું કામ કે કટણ. ગ્રંથ જ દ્રવ્યનું યોગ નો છે, તાત્વિક સ્વરૂપ એક નયની દ્રષ્ટિથી સમજાયું છે. સિદ્ધ પરમાત્માના ગુણો એ આત્માના ગુણો છે, બરોબર. આપણા મગજની અંદર સિદ્ધના ગુણો, સિદ્ધના ગુણો, સિદ્ધના ગુણો, સિદ્ધ એટલે શુદ્ધ આત્મા, અને આપણે આપણો આત્મા છે એ નિશ્ચય નહીં થી શુદ્ધ આત્મા જ છે, એના જ ગુણો છે. હવે એને આત્માના ગુણો જાણે નહીં તો પછી એને આવરણ ખબર કેમ પડે? પરંતુ એ નિશ્ચય નહી સાંભળીને વ્યવહાર નહી ના સાધનો કરવાના છે. નિશ્ચય વાણી સાધન તજવા નિશ્ચય રાખી લક્ષ સાધન. હવે નિશ્ચયને લક્ષમાં રખાય ક્યારે?
ત્યારે નિશ્ચય સમજાય ત્યારે,
જ્યારે નિશ્ચય સમજાય ત્યારે. તો મારો આત્મા એ નિશ્ચયથી શુદ્ધ છે, પરમાત્મા સ્વરૂપ છે, અબંધ છે, નિર્બંધ છે, એ આપણને સમજાય તો આ મારે એ પ્રાપ્ત કરવો છે. આત્મા પ્રાપ્ત કરવો છે એટલે રાગી આત્મા પ્રાપ્ત કરવો છે કે વિતરાગી? વિતરાગી, અશુદ્ધ કે શુદ્ધ? અશુદ્ધ છે જ, હા, એટલે અશુદ્ધ નહીં પણ શુદ્ધ પ્રાપ્ત કરવો છે. તો શુદ્ધ કેવો છે એ બરોબર કલ્પના આવે, લક્ષ્ય બંધાય, એટલે અશુદ્ધતાના આવરણો ખસેડવાનો પુરુષાર્થ ચાલે. શુદ્ધિનો પુરુષાર્થ ધર્મ છે, એ શુદ્ધિનો પુરુષાર્થ છે, પણ શુદ્ધિનો પુરુષાર્થ કયા લક્ષ્ય ચાલે? શુદ્ધના લક્ષ્ય ચાલે, એટલે અશુદ્ધિ આપણે એની અંદરથી નીકળતી જાય, કાઢતા રહીએ વગેરે. તો શુદ્ધ એ સમજવું પડે. હવે એ વસ્તુ એવી છે કે જે છે નહીં. નિશ્ચયની નો અર્થ શું? કે વસ્તુની વાસ્તવિક સ્થિતિ આ છે, અત્યારે છે નહીં. ના, આપણે અવાસ્તવિકમાં છીએ, બરાબર છે. આપણે અત્યારે પર્યાયાર્થિક નહીંમાં છીએ, વ્યવહારમાં છીએ, અને સમજવું છે તત્વ. પરંતુ લક્ષ્ય શું છે? તત્વ. લક્ષ્ય તત્વને સમજવાનું છે. તો લક્ષ્યની સ્પષ્ટતા ક્યારે થાય? તત્વની સમજણ આવે તો. જો નહીં આવે, ભલે ઓછી આવે કદાચ, બહુ અત્યારે જે વસ્તુ નથી એને સમજવામાં આપણો ક્ષયોપશમ જોઈએ. વસ્તુ સમજવી છતાં સમજાય નહીં, કેમ કે સમજવા માટે જ્ઞાનનો ક્ષયોપશમ જોઈએ. હવે જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય તો ગમે તેટલું આપણે પ્રયત્ન કરીએ તો પકડાતું નથી. એનો મતલબ એ કે આપણી અત્યારની વર્તમાન પર્યાય છે એ જ્ઞાનાવરણીય કર્મો એટલા બધા છે કે આપણને આ જે વસ્તુ નથી એ જે તત્વથી સમજાવે છે, શબ્દથી સમજાવે છે, એ શબ્દ નથી. સમજવો છે શબ્દથી પરની વસ્તુ, જેનું કોઈ રૂપ નથી એ સમજવું છે. અદ્રશ્ય છે એ સમજવું છે, અમૂર્ત છે તે સમજવું છે, શુદ્ધ છે તે સમજવું છે. અત્યારે શુદ્ધ નથી, આવરણ યુક્ત છે તે સમજવું છે. હવે અત્યારે આવરણ એટલા બધા છે કે આવરણ કેમ કાઢવા, અને ન સમજાય. ન સમજાય કારણ શું કે જેટલા જેટલા આ જીવને કર્મ છે એના પ્રમાણમાં સમજણ ઉપર પણ આવરણ હોય. તો એનો ઉપાય શું? સ્વાધ્યાય અને સાધના, આ બેનો સુમેળ કરે. સ્વાધ્યાય એટલે વાંચન અને શ્રવણ પઠન, અને સાધના એટલે મનન ચિંતન અનુપ્રેક્ષા. એક એક સ્ટેજ વધે. પહેલા મનન કરતા શીખે, ચિંતન કરતા શીખે, અને એમાં ને એમાં અનુપ્રેક્ષા કરે, અને ધ્યાનથી એ તત્વની પ્રાપ્તિ કરે. એ પૂરેપૂરી જો સ્વાધ્યાયની સાધના અથવા એ સ્વાધ્યાયના પાંચ પ્રકાર કયા છે? વાંચના, પૃચ્છના, પરાવર્તના, પછી અનુપ્રેક્ષા અને વિનિયોગ, ધર્મકથા. તો ત્રણ સુધી તો એને પોતે પરાવર્તના એટલે જે વસ્તુ છે આ વસ્તુ એટલી અપરિચિત છે, અનભ્યસ્ત છે, કે વારંવાર જોવી પડે. આ વારંવાર જોઈએ નહીં તો આનો આપણો પરિચય તો છે નહીં. નથી ભાષાનો પરિચય, નથી વિષયનો પરિચય, કે શેને લગતી વાત છે એ ખબર નથી. સિદ્ધના આઠ ગુણ અથવા તો આત્માના આઠ ગુણની વાત કરીએ તો આ ગુણ તો કોઈ દી લક્ષમાં જ નથી, અને ઘણા ગુણધારી લોકો તો છે, અને આપણા જેવો તો ગુણવંત કોઈ એમાં તો એકે ગુણ આવતો નથી. એમાં તો આ ગુણ તો ક્યાંય છે જ નહીં, તો કેટલું બધું સમજવું કઠિન પડે. પરંતુ જ્યારે જીવને જિજ્ઞાસા જાગે છે, જીવને જ્યારે જિજ્ઞાસા જાગે છે, સ્વરૂપ પ્રાપ્તિની જિજ્ઞાસા જાગે છે, તો એ સ્વરૂપ સમજવા માટે એનું આ મનન ચિંતન વગેરે થતા એના આવરણો ખસતા જાય છે. વાદે વાદે જાયતે તત્વબોધ. પેલા વાદે વાદેમાં તુંડે તુંડે મતિર ભિન્ના, અને વાદે વાદે જાયતે કલહ વિગ્રહ. પંડિતો જ્યારે વાદ કરે ત્યારે શું થાય? કલહ અને ઝઘડો. વાદે વાદે જાય તે કલહ વિગ્રહ. અને જ્યારે જિજ્ઞાસુ જ્યારે વાદ કરે ત્યારે વાદે વાદે જાય તે તત્વબોધ. એ જેટલી વાદ વિવાદ કરે એમાંથી શું નિષ્પન્ન થાય? તત્વનો બોધ છે, સમજ. જેટલો વધશે એમાંથી સમજ વધશે એની. કલહ વધે, કંકાસ વધે, ક્લિષ્ટતા વધે, ગૂંચવણ વધે, ના. એ ગૂંચવણ વધે તો સમજી લેવું કે સ્વાધ્યાય નથી ચાલતો, એ કોઈ પંડિતોની સભા. એટલે એને વાદ વિવાદ અથવા તો વિતંડાવાદ કહે છે. સત્સંગનું સ્વરૂપ એ વાદ સભા નથી. એમાંથી ક્લિષ્ટતા ન થાય. હા, પૂરેપૂરી સમજણ ન મળે. ધીરે ધીરે જેમ જેમ જીવની પાત્રતા થતી જાય તેમ તેમ એને બોધ થતો જાય. પરંતુ બોધ માટેનો આધાર તો જ્ઞાની પુરુષોના વચનો જે છે, જે નિર્વિવાદ છે. આ સત્ય કેવું છે? નિર્વિવાદ સત્યનો અભ્યાસ, વાંચન, મનન, ચિંતન કરીએ તો એમાંથી નિર્વિવાદ વસ્તુનું સ્વરૂપ પકડાય. પણ વાદયુક્ત શૈલીમાં જો ચડી ગયા તો કલહ વધે, ક્લિષ્ટતા વધે, કસાઈ વધે, અભિમાન વધે, અને વસ્તુ સ્વરૂપ સમજાય નહીં. એટલે મુશ્કેલી તો પડે. અને ઘણીવાર શું થાય કે તો પછી ઘણીવાર આપણે ગ્રંથ એ પ્રકારના લેવા પડે. થોડા માઇલ્ડ હોય, વ્યવહાર લક્ષી હોય, એની શૈલી જુદી હોય, એ લઈએ. આપણે જુદા જુદા ગ્રંથો લીધા છે, અત્યાર સુધી બધા ગ્રંથો લીધા છે, એમાં વ્યવહારના ગ્રંથો લીધા છે, તત્વના લીધા છે, વ્યવહારના લીધા છે, તત્વ વ્યવહાર મિશ્રિત એવા પણ ગ્રંથો લીધા છે. આપણે સમણ સુતમ લીધું તો બધી જ વસ્તુ એની અંદર સમન્વયથી આવે, બધા દર્શનોથી થયેલું આવે. આપણે હમણાં નવ તત્વોનું લીધું તો એ બધા વિષયો જ હતા, પણ તત્વથી એક જુદી શૈલીથી હતું. હવે અત્યારે આ વિષય એક ગ્રંથ છે, એક શુદ્ધાત્માનો જ ગ્રંથ છે, એ સિવાયનો કોઈ વિષય અહીંયા છે નહીં. હવે આપણને લાગે કે આજે આપણી સ્થિતિ આ ગ્રંથ ઉપર આગળ વધવાની, આમાં બધી કેટલી ગાથા આવશે છેલ્લે સુધી, આ બધી ગાથા આવશે 210, આ બધી શું આવશે, બધી શુદ્ધાત્માને લગતી જુદા જુદા નયથી, જુદા જુદા નિક્ષેપથી, જુદા જુદા પ્રમાણથી, જુદા જુદા ભંગથી, ભંગીમાંથી, અનેક રીતે આમ છે આમ નથી, આમ છે આમ નથી, આમ હોય છે આમ નથી, વાત શુદ્ધાત્મા તરફ લક્ષ્ય કરવાનો આચાર્યનો છે. પાંચ ગાથા આપણને બરોબર નહીં જામે, પાંચ ગાથા બરોબર સમજાશે, બે ગાથામાં કંઈ ખબર નહીં પડે, બે ગાથા કંઈક થોડીક પકડાશે. આમ સ્વાધ્યાય શૈલીની અંદર એક જ દિવસે હું બેસું મને કેવળ જ્ઞાન થાય, અમે શરૂ કર્યું અને હવે આ બધું નકામું જાય છે, આપણે તો બધું હારો બંધ કરો, તો આપણે જે દિવસે બેસીએ તે દિવસે કેવળ જ્ઞાન થવું જોયું, એમ નહીં. એટલે હું નથી કહેતો, તમે કહો છો તમારી વાતે બહુ સરસ છે, એને એને માટે હું સમાધાન મેળવવા પ્રયત્ન કરું છું કે સમજાતું જાય એટલા કરતા ગેરસમજણ દૂર થતી જાય, એ પણ એક ઉપલબ્ધિ છે. કે આપણે તો ક્યારે આ વિચાર્યું જ નહોતું, હવે શું છે એ જ નથી પકડાતું, પણ આવું આપણે કોઈ દિવસ વિચાર્યું નહોતું, એ તો પકડે. આત્માના આઠ ગુણ છે. પહેલો ગુણ કયો કયો? ક્ષાયિક સમ્યકત્વ, એટલે વિપરીત શ્રદ્ધાન રહિત જે આત્મ પરિણતિ છે તે. હવે આપણી આત્મ પરિણતિ છે એ વિપરીત શ્રદ્ધાન સાથેની છે, આપણી હજી શ્રદ્ધા ઘણી બધી વિપરીત છે. એટલે પરિણતિ હંમેશા કેના ઉપર આધાર રાખે છે? જેવી શ્રદ્ધા છે એવી પરિણતિ થાય, જેવી શ્રદ્ધા એવી પરિણતિ. કોઈ પણ વસ્તુ સરસ છે પણ મારી એના ઉપર શ્રદ્ધા જ નથી, તો પરિણતિ એટલે આત્માનો પરિણામ, પરિણામ સહિતની પ્રવૃત્તિ. અને આપણે પાઠવા આવી ગયો કે લેશિયાના આધાર ઉપર જે અધ્યવસાય એ પરિણતિ છે. તો પેલા લેશિયા એના આધાર ઉપર પ્રવૃત્તિ કરવા માટેની જે ચેષ્ટા થઈ એ એનો અધ્યવસાય થયો, આ પરિણતિ થઈ. આ પરિણતિ છે એવું જ કામ કરશે, પરિણતિ છે એવું જ પ્રવૃત્તિ કરશે. પરિણતિ જો એની મંદ હશે, અલ્પ હશે, વિપરીત હશે, તો એ પ્રવૃત્તિ એ જ કરવાનો. છોકરાને ગમે તેટલું કહીએ છોકરો કરે શું, એ જે સમજો ને એ જ કરે, અને એ સિવાય બીજું કરી ન શકે પેલા એ સમજી લઈએ, બીજું કરી શકે? આપણે કીધું એ પ્રમાણે ન કરી શકે, એની સમજણ પ્રમાણે કરી શકે. અને એ છોકરાની જગ્યાએ આપણે આપણી જાતને મૂકવી, આપણે બધા જ બાળ જીવો છીએ, સર્વજ્ઞ કે છે એ પ્રમાણે આપણે કરી શકતા નથી. સર્વજ્ઞ એ કહ્યું કે સંઘથી તું પર છો, પણ પરિણતિ શું છે? સંઘમાં જ છે પરિણતિ, સંઘમાં જ તું અસંગ છો, એક સિદ્ધાંત સર્વજ્ઞએ આપ્યો. પરિણતિ શેમાં છે આપણી? આપણે ક્યારે વિચાર કરી શકીએ છીએ કે આ સંઘ વિના હું જીવી શકું છું, શરીરના સંઘ વિના હું જીવી શકું છું? બોલો, આવી આપણી શ્રદ્ધા છે, આ વિપરીત શ્રદ્ધા કે શરીર વિના જીવાય કેમ, અને શરીર છે પછી ખાધા વિના કેમ રહેવાય? હવે સિદ્ધ પરમાત્મા અનંત અનાદિ કાળ સુધી એ પોતાનું જીવે છે કે મરી જાય? હવે શરીર તો નથી અને ખાવાનું તો પછી આપણી શ્રદ્ધા વિપરીત છે, અને આપણે સિદ્ધની વાત કરીએ છીએ. હવે જેને શ્રદ્ધામાં બેસતું જાય છે કે નાના શરીર હોય કે ન હોય, મારું જીવિતવ્ય એ શરીરનો સંગ છે, પણ મારું શ્રદ્ધાંત એ છે કે શરીર ન હોય તો પણ હું તો છું, મારું જીવિતવ્ય છે, મારા ભાવ મારા પરિણામ એ શરીરના આધારિત નથી. શરીર નબળું છે એટલે મારા ભાવો નબળા, આવું ન બની શકે. શરીરની અંદર કંઈ પીડા છે એટલે મારા ભાવો વિકૃત નહીં, તો મારો જ્ઞાન ભાવ જુદો છે શરીરથી. આ શ્રદ્ધાને આવતા વાર લાગે, પણ સમજણ શું આવી હતી કે હું ભિન્ન છું. વિપરીત શ્રદ્ધાન રહિત આત્મ પરિણતિ થાય તે પહેલું, એને એ પહેલા માટે કહે છે કે એનું કારણ શું છે, તો કે એને જ્ઞાનાવરણીયથી એનું જ્ઞાન દર્શન મોહનીયથી એ આચિત છે. પહેલો ગુણ આત્માનો, નીચે આપ્યા છે ને, આત્માનો સમ્યક દર્શન ગુણ એ દર્શનીય મોહથી આચ્છાદિત છે. આ વિપરીત શ્રદ્ધાનું કારણ શું છે, કે દર્શન મોહનીય નામનું કર્મ છે કે જેથી મને મારી પરિણતિ વિપરીત શ્રદ્ધાન રહિત નથી પણ વિપરીત શ્રદ્ધાન સહિત છે, અને એનું કારણ મારો દર્શન મોહનીય નામનું કર્મ છે. દર્શન એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજાવવું અને શ્રદ્ધાન થવી, એ મને હજુ શ્રદ્ધા થતી નથી. તો સંકેત એટલે શ્રદ્ધાન, સમ્યક દર્શન એટલે શ્રદ્ધાન. ઘણીવાર આપણે એમ થાય છે કે હું સમજી ગયો, વ્યવહારિક જાણકારી એ સમ્યક દર્શન નથી, શ્રદ્ધાન એ સમ્યક દર્શન છે. આનો ભેદ પકડવા પ્રયત્ન કરો. હવે મનન ચિંતન સિવાય નો થાય, મનન ચિંતન અને અનુપ્રેક્ષા કરો તો ભેદમાં જશો, નહીં તો નહીં જવાય. કે દેહ તે હું નથી, આ જાણકારી તો મળી, પણ સંકેત એટલે આ એને શ્રદ્ધા થઈ. અત્યારે દર્શન મોહનીય કર્મ છે હોવાને કારણે આપણને એમ થાય છે કે દેહ તે હું નથી, એ બોલું બોલી ગયા, જાણકારી ગણી, પણ શ્રદ્ધા નથી. તો એ પહેલું એને દર્શન મોહ છે. પહેલા ગુણને અવરોધ કરનાર પરિબળ કયું? દર્શન. આખો જીવ અવરાયેલો છે કર્મથી, એની સમજ આપી. બીજો ગુણ કયો છે? કેવળ જ્ઞાન, આત્માનો જ્ઞાન ગુણ છે. એ સમસ્ત લોકાલોકના પદાર્થોને એક સમયે જાણી શકે છે. તમામ જગતના જ્ઞેયો એનાથી અજ્ઞાત રહી શકતા નથી. બરોબર છે, પણ બધું લોકાલોક ન જણાય, પણ પાંચ સાત વસ્તુ એક સમયે ક્યારે જણાય? હવે આપણે કંઈક ત્રણ કે ચાર જણા છે, એમાં એકને બધું જોયું તો જાણવામાં કાંઈ ખબર ન પડી. જોયું ખરું પણ જાણ્યું, બીજું આવ્યો કે મેં બધું જાણ્યું, ત્રીજો કે મેં એથી વધારે જાણ્યું, બને કે નહીં? શેના આધાર ઉપર બન્યું? જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે એનો, તો એને વસ્તુને જોતા જ્ઞાન થઈ ગયું શું છે. હવે જેને જ્ઞાન ન હોય એને વસ્તુ જુએ પણ શું છે એ ખબર ન પડે. આપણે બધી વસ્તુ બતાવીએ તો દાખલા તરીકે આપણે આભૂષણથી પરિચિત ન હોય અને કોઈના ઘરે લગ્નમાં ગયા અને પછી એટલે ડાપણ કરે ને, છાપ છે જુઓ ને, આપણે શું ધૂળ જોવાના છે? અને બૈરાવો એ તો સાહેબ આમથી કોકની આગળ પાસે એને આગળ ન આપી હોય, અહીંથી પસાર થાય તો એ કે બંગડીયા હતી, હાફ સેટ હતો, ફૂલ છે અહીંયા, હાફ શું કહેવાય ને, ફૂલ ખોલી, એમાં શું હતું, કડું હતો કે કૈડી હતી કે શું હતું એ આપણને કાંઈ ખબર ન પડે. એને નજર પાસ માત્ર પસાર કરી, એના હાથમાં ન આપ્યું, એ તો પાછળ હતા, તોય શું કહે, શું હતું એ બધું કહી દે, વાલની વીટી સહિત બધું કહી દે. શું કામ? કે ભાઈ એનો એ દિશામાં
ક્ષયોપશમ છે.
એમ સર્વજ્ઞ એ આત્મા જ્યારે જાય છે એને તમામનો છે. તો ઘણી વસ્તુઓ જોવાય છતાં જણાય નહીં, એવું જ્ઞાનના ક્ષયોપશમમાં. એટલે એનું કયું કર્મ આવરણ કરે છે? તો કે જ્ઞાનાવરણીય. દર્શન મોહનીયથી મને ક્ષાયિક વિપરીત શ્રદ્ધાન છે, જ્ઞાનાવરણીયથી મને આ પ્રકારનું અંશ તો જાણું છું, બધું જાણી શકતો નથી. આ મારું જ્ઞાનાવરણીય કર્મ છે, એ આવરણ છે. આ મારો ગુણ કેવો છે? સકળ જાણવાનો ગુણ, સકળ જાણવાનો છે. હવે મને અત્યારે હું થઈશ શુદ્ધાત્મા, તો મને એ તો ખબર પડે કે શુદ્ધાત્મા એટલે તમામ વસ્તુ જગતની જે જાણે. હું જ્ઞાતા છું તો જ્ઞાતાનો અર્થ શું? કે જે જ્ઞેય છે તેને હું જાણું છું. એમ તો હું જ્ઞાતા છું પણ આ જ્ઞેયને હું જાણતો નથી. શું કામ નથી જાણતો? તો તું પૂરો જ્ઞાતા નથી, તું એક વિષયનો જ્ઞાતા છું. તારું જ્ઞાન તો અપૂર્ણ જ છે. જ્ઞાતાનો અર્થ એ કે જે જ્ઞેય છે એને તારે જાણી જવું જોઈએ. પણ વ્યવહારિક જ્ઞાન કેવું છે? આંશિક, પૂર્ણ નથી, સર્વજ્ઞતા નથી, આંશિકતા છે. એમાં સુપર સ્પેશિયાલિટી હોય તો માણસ વધુ ને વધુ અજ્ઞાની. ના ના, આખું MBBS ભણે પછી એમાં સ્પેશિયલાઇઝેશન કરે. એ સ્પેશિયલાઇઝેશનમાં શું કર્યું? તો કે હાર્ટનું જ મને ખબર પડ્યો. પણ કાકા તું MBBS થયો છો, મને દાંત દુખે છે, તો કે તમે ડેન્ટિસ્ટ પાસે. હું સુપર ઈથી વળી ગયો તો DM વાળો આવ્યો. એ તો કે તારી હાર્ટની આ નસ હોય ને એ જ મને કહ્યું, બાકી કાંઈ નહીં. આ છાપામાં જાહેરાત આવે કે પગના હું ઓર્થોપેડિક ડોક્ટર ખરો, પણ હાંધા સિવાય બીજી કોઈ બાબત માટે અમારે ત્યાં તમારે આવવું. ની રિપ્લેસમેન્ટ કરવું છે તો આવો, પણ ની રિપ્લેસમેન્ટ નહીં, પગ ઢચકાઈ ગયો છે, અંગૂઠો પકડાઈ ગયો છે, આ હાડકું અહીંયાથી પાછળ માણકો ખસી ગયો છે, તો કે હું ઓર્થોપેડિક કરો. પણ ની રિપ્લેસમેન્ટ સિવાય કઈ, જેમ સ્પેશિયાલિસ્ટ થતા જાય છે એમ એનું જ્ઞાન આંશિક થતું જાય છે જ્ઞાન. અને હું કહું કે હું જ્ઞાની છું અને મારું જ્ઞેય સંકોચાઈ જાય છે, બધા જ્ઞેયને હું જાણતો નથી. દાર્શનિકમાં કે છે પરમાર્થ માર્ગમાં જ્ઞાન એનું નામ કે જેનાથી જગતનો કોઈ પદાર્થ અને એની કોઈ પર્યાય, જગતનો કોઈ પદાર્થ અને એની કોઈ પર્યાય, એનાથી અજ્ઞાત રહી શકતી. આ સર્વજ્ઞ. અને આ જયારે ખબર પડે છે ત્યારે એમ થાય કે સર્વજ્ઞની વાત માનવી કે બીજાની માનવી. જુઓ હવે પાછું એ ક્યાં આવશે? શ્રદ્ધા ગુણમાં. તરત જ જ્ઞાનની સમજ આવી એટલે શ્રદ્ધા ગુણમાં પાછી શ્રદ્ધા વધતી જાય કે તે પ્રાપ્ત કરવા વચન કોનું, કોનું માનવું? આવા અધૂરિયાનું માનવું? આવા આંગળીના એક આંગળીને જ જાણે ને એનો નખને જ જાણે, પછી કઈ બીજું જાણતો નથી? શું ધોઈ પીવો તને? હું આખું શરીર લઈને બેઠો છું અને શરીરના બધા અંગો એકબીજા સાથે. જો આ સમજવા જેવી વાત છે, શરીરના સ્નાયુઓ એકેય સ્નાયુઓ ઇન્ડિપેન્ડન્ટ છે? શરીર એ સ્નાયુઓનો સમૂહ છે કે માત્ર એકત્વ સ્વરૂપ છે? તો એ જે છે એકબીજા સાથે પરસ્પર આશ્રિત, પરસ્પર અવલંબિત, એનું આખું ફંક્શન છે. એ લોહી છે એ બધી જ જગ્યાએ ફરતું હોય છે અને બધા જ એના અંશો અંગો સક્રિય થતા હોય. એ બધા અંગોની સક્રિયતા એટલે મારી શરીરની સક્રિયતા. અને હું લોકો એકને જ ખબર છે, મને હોજરીની ખબર છે, પેનક્રિયાસની ખબર. આ કેદી સંસારમાં બધા આપણે કેદી આ ડોક્ટરનો ભરોસો સુખી થાય? અરે તું જાણવાની ક્યાં માંડસ, એ દવા એવી આપે કે એ બરાબર થઈ જાય. ઓલા 10 દર્દ બીજા આવ્યા તો કે જો આ તો મટ્યું ને, આ એની સુપર સ્પેશિયાલિટી. દવાની કે કેન્સર ની મેં તને કીધું બરોબર, કેન્સર ના જમ્સ છે, આ મટે આ છે, બધું બરોબર છે, પણ તને પછી તારા ફેફસા નબળા પડી ગયા, તારી કિડની ખલાસ થઈ ગઈ, એ તું જાણ. પણ દવાની એટલે તને ખબર નથી કે આ દવાની આ સાઈડ ઇફેક્ટ થાય, તો એ અંગ એનું જ છે. અને જેને સ્વાસ્થ્ય જોઈએ છે એને શું કેન્સરનું સ્વાસ્થ્ય જોઈએ છે કે આખા શરીરનું સ્વાસ્થ્ય જોઈએ છે? જો આ સત્સંગમાંથી આ બધું બોધો આવતો હોય, તમે કહો છો આકરું છે, આ કેટલું નીકળી ગયું, કેટલી ગેરસમજ ભઈ ગઈ. નવી ઉભી એ થાય ખૂબ વિવેકથી સમજીએ વસ્તુને. કેવો આખો તત્વજ્ઞાનનો વિષય કેવો છે કે એકાંગી નથી, એ સમગ્રતાને પકડે છે, સમગ્રતાને પકડે છે. અખિલાયમાં વિચાર થાય છે, અંશમાં વિચાર નથી થતો, અખિલાયમાં થાય છે. વી થિંક ઇન ટર્મ્સ ઓફ ટોટાલિટી એન્ડ નોટ ઇન પાર્ટ્સ. વ્યક્તિના સુખનો વિચાર કર્યો છે ત્યારે અનાકૂળ સુખનો વિચાર કર્યો છે, જગતે સુખનો વિચાર કર્યો છે ત્યારે પદાર્થના સુખથી એને સર્વાંગીણ સુખ નથી, એમના પૂરતું સુખ મળે, બીજું ન પણ મળે. એટલે આનાથી તમને આમ થાય, પંખો ફાવ કરશે પણ શરદીએ કરે, એસી આ લાભ કરે પણ તમારે પાછું રેસ્પિરેટરી સિસ્ટમને પાછી નુકસાન કરે. જગતના પદાર્થોનું સુખ એ કન્ડિશનલ શરતી છે, કે અમે તમને એટલા પૂરતું કહી છે કે આ પદાર્થ છે એ બહુ પૌષ્ટિક છે, દૂધ છે બહુ પૌષ્ટિક છે, સરસ મજાને ઉકાળીને બદામ નાખીને ખાજો. બીજે દી કે પણ ડાયરિયા થઈ ગયા તો તારે વિચાર કરવો જોઈએ ને કાકા, તે મને પૌષ્ટિક કીધું અને મેં બે વાટકા રાબડી પીધી. એટલે આંશિક વિચાર છે, ટોટાલિટીનો વિચાર નથી, અખિલાઈનો વિચાર નથી. જિનેશ્વર ભગવંત જ્યારે સુખનું કોઈ સાધન આપે છે ત્યારે એમાંથી દુઃખ ન આવે, એનો નિયમ આપ્યો છે કે પશ્ચાત દુઃખતે. આ તત્વજ્ઞાન શ્રદ્ધા થાય છે બસ. તો આપ્ત પુરુષના વચનની અંદર વિપરીત શ્રદ્ધા રહિત જે આત્મ પરિણતિ થાય, આ પેલું દર્શન મો જાય, કઈક સંકેત થાય. બીજું એને જ્ઞાનની વાત કરી. ત્રીજો ગુણ કયો કયો? દર્શન. એક સાથે બધા પદાર્થોને જોવાની શક્તિ છે, એને કોણ આવરે છે? તો કે દર્શનાવરણીય કર્મ છે, એ દર્શન ગુણને આવરે છે. ચોથો ગુણ છે એ અનંત જ્ઞેયોને જાણવાની શક્તિ. જ્ઞેયો તો અનંત છે પણ આપણે અનંત જ્ઞેયોને જાણી શકતા નથી, કારણ કે અંતરાય વીર્ય આપણું અંતરાય કર્મ છે. અંતરાયથી આપણું અનંત વીર્ય છે એ અવરાય છે, એટલે આપણા અંતરાય ઘણા છે. અંતરાય કર્મનું સ્વરૂપ પણ આપણે ઘણીવાર સમજતા નથી, કે આ જ્ઞાન અને આ દર્શન ગુણ તારો જગતના કોઈ પદાર્થ એનાથી અછૂત અજ્ઞાત ન રહી શકે એવો સંપૂર્ણ ગુણ છે, અને છતાં જગતના સર્વ પદાર્થો જાણી શકાતા નથી, દેખી શકાતા નથી. અને આવો વીર્ય ગુણ છે, એટલે એનું અંતરાય છે. આ અંતરાય ગુણ છે આપણો, આ અંતરાય આ કર્મ છે, અંતરાય કર્મ છે જે વીર્ય ગુણને આવરે છે. પછી કહ્યું સૂક્ષ્મત્વ, અતિન્દ્રિય જ્ઞાનના વિષયરૂપ સૂક્ષ્મત્વ. આત્મા છે અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે, અને અત્યારે આપણો આયુ કર્મથી આ બંધાયેલો છે, એનું અરૂપીપણું નથી, પણ એક જગ્યાએ એ પકડાયેલો છે. જે ગતિમાં ગયો આયુ કર્મને હેજ અથવા જેલ આપણે જેને કહીને, કે ત્યાં સુધી એટલો સમય તો એ બંધ થઈ ગયો, એ ક્યાંય જઈ શકે નહીં. તો એ આયુ કર્મ છે, એ એનું આ સૂક્ષ્મત્વ છે કે બધી જગ્યાએ એને એનું અતિન્દ્રિય સ્વરૂપ છે, એ એનું અવરાય છે. પછી કયું કયું? અવગાહના. અવગાહના છે એટલે જ્યાં પોતે છે, એક જીવ છે, ત્યાં અનંત જીવો રહી શકે છે. નિગોદ, અનંતકાય, સાધારણ વનસ્પતિકાય શબ્દો જે છે, સાધારણની અંદર અનંત જીવો રહી શકે એવી એનું અવગાહનત્વ એટલું સૂક્ષ્મ છે, એટલું સૂક્ષ્મ છે આત્માનું. કેમ કે અરૂપી છે, એનું અવગાહનત્વ એટલે સ્થૂળ કોઈ જગ્યા ન જોઈએ, માપ સાઈઝ વગેરે. અવગાહના છે, હા, આકાશની જેમ સમાવતો નથી, એ પોતે અનેક જગ્યા એક પ્રદેશમાં હોય તો બીજા જીવોને જ અવગાહના આપે. અવગાહના એની પૂરેપૂરી છે, આપણી અધૂરી છે. અવગાહનાને અર્થ જોડે, આ રૂમની અંદર તમે એક લાઈટ કરી તો પ્રકાશ બરોબર છે, બધે ફેલાઈ ગયું ને. આ હજારનો બલ્બ હતો, બીજો હજારનો શરૂ કર્યો તો ઓલો પ્રકાશ ને આવવા, હવે આ તો ફેલાઈ ગયો છે, આખો રૂમ પ્રકાશથી જ ભરાઈ ગયો છે. હવે બીજો કર્યો તો એ પ્રકાશ જાય ક્યાં? ત્રીજો કર્યો, ગમે એટલું લાઈટ કરો તો આ પ્રકાશના પેલો પ્રકાશે બધું પકડી લીધું, તો બીજા બલ્બના, ત્રીજા બલ્બના, ચોથા બલ્બના, એને અવગાહના સમાવી દે છે. એ તો હજી પદાર્થનો ગુણ છે. એટલે આ જેટલા સિદ્ધ આત્માઓ સિદ્ધ શિલા ઉપર છે, અનંત આત્માઓ જશે, ભીડ થશે, પ્રત્યેક જે જશે એને અવગાહના, એમાં પડછાયામાં પડછાયો સમાઈ જાય, પ્રતિબિંબમાં પ્રતિબિંબ સમાઈ જાય, અને છતાં જુદું રહીએ, છતાં જુદું રહીએ. લાલ લાઈટ બંધ કરી હોય ને, લાલ બંધ કરો તો લાલ વહી જાય, બાકીના બધા છે. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખીને અનેક બીજા એવા રૂપી પદાર્થોને અવગાહના આપવાની અદભુત તાકાત, અમાપ તાકાત આ જીવમાં છે. એટલે 14 રાજલોકનું પ્રમાણ કેટલું અને સિદ્ધ શિલાનું પ્રમાણ કેટલું? 14 રાજલોકમાં છે, વ્યાપ છે એ તો 14 રાજલોકમાં છે. માનો કે મુક્ત થાય તો સિદ્ધ શિલા વધારવી પડે, નવી બનાવવી પડે, હે થઈ ગઈ છે, કોઈ ચિંતા કરવાની જરૂર. એને અવગાહન કહે છે, અવગાહન કહે છે. મારો પડછાયો હોય ને તારો પડે તો મારો પડછાયો તો છે, હવે આનું પડી જ નહીં શકે એવું થાય ખરું, સમાઈ જાય. આપણે દર્પણ સામે ઉભા છીએ અને આપણું પ્રતિબિંબ પડે છે, પછી બીજો કોઈ બાજુમાં આવીને ઉભો હોય એનું પડશે. પછી ઓલો એમ કે દર્પણ એમ કે અહીંયા તો પ્રતિબિંબમાં આના આવી ગયું છે, એટલે હવે આ જગ્યા ક્યાં હતી? જગ્યા છે જ. એટલે આપણે ફોટો લઈએ છીએ ને ત્યારે કોઈ એકલા નો લઈએ, પછી ઓલા કે સમૂહ નો લ્યો, એટલે આપણે આટલા બધા એકલાનો માંડ આવે છે, સમૂહ નો જેટલો લ્યો એટલો આ સમય. આંખની કીકી છે એમાં આખું વિશ્વ સમાય કે નહીં? અત્યારે આટલું હું જોઉં છું એટલું સમાય, અને ઉપર આકાશી અગાસી ઉપર ચડીએ તો, અને પ્લેનમાંથી આપણે જોઈએ તો પૂર કેવું આવ્યું છે. અવગાહન દ્રષ્ટિનું અવગાહન કેટલું છે, પ્રતિબિંબનું અવગાહન કેટલું છે, પ્રકાશનું અવગાહન કેટલું છે. આ કે છે આત્માની એ શક્તિ છે, અમાપ શક્તિ છે, કે એ પોતે જે જગ્યાએ છે એ જગ્યાએ અનંત જીવો આવે તો પણ એની અવગાહના અમાપ છે. આગળ ગુરુતા લઘુતા એનો ગોત્ર કર્મ, અગુરુ લઘુ, ગોત્રથી ઊંચો નીચો એવા અનેક ભેદ વ્યવહારમાં છે પણ સિદ્ધત્વમાં કઈ નથી. અગુરુ લઘુ અને છેલ્લો એનો વેદનીય કર્મનો અભાવ છે, એટલે એનો સુખ છે એ નિરાબાજ છે. એનું જે સુખ એનો આનંદ છે કેવો છે, નિરાબાજ, એમાં કોઈ વસ્તુ બાધારૂપ થઈ શકતી નથી. ત્યારે વેદનીય કર્મ છે એમાં શુભ અને અશુભ, અને એ કર્મ છે એને તો સ્થિતિ હોય, અનુભાગ હોય, અનુભાગ ચડ ઉતર્યો હોય, સ્થિતિ વધતી ઘટતી હોય તો એ બધું છે, પણ ત્યાં એક પણ અવ્યાબાધની અંદર એકેય મર્યાદા લાગુ પડતી નથી. તો કે છે આ બધા અનેક ગુણો છે એવો સમ્યકત્વ આદિ એટલે આઠેય નિજ ગુણ સ્વરૂપ જે શુદ્ધ સહજ પરમાત્મા છે તે જ ઉપાદેય છે, બાકી બધું છોડવા યોગ્ય છે. આ આની અંદર એને કીધા સિદ્ધના ગુણ, એટલા માટે કે આ એને સિદ્ધ થયેલા ગુણો છે, આ કોઈ કલ્પના નથી. એહી નહીં હે કલ્પના, એહી નહીં વિભંગ. મિત્ર આટલી બધી વાત તો જાણ્યા પછી એમ થાય કે આ ગપ ગોળા ઠીક આયેલા. સિદ્ધના શબ્દ કીધો શું કામ, કે સિદ્ધ કરેલા છે એને, આ જે આત્માઓ મુક્ત થયા છે એમણે આ આઠે આઠ ગુણો સિદ્ધ કરેલા છે. અને આ જે શુદ્ધ સહજ પરમાત્મા છે, આત્મા છે, એ જ ઉપાદેય છે. એટલે તારો આત્મા પણ પરમાત્મા છે, એ જ ઉપાદેય છે. બાકીના બધા ભાવો છે એ બધા છાંડવા. તો એ આ ગુણોને કોણે આવરણ કર્યા, કર્મ. એટલે પછીનો શ્લોક આપ્યો કે ક્યાંથી આવ્યા કર્મ, વિષય કસાય. જીવ આસક્ત થયો, રાગી થયો, મોહી થયો, એટલે શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવમાં આત્મા વિષય કસાયમાં પ્રવર્તે છે, એથી રાગી દ્વેષી અને મોહી થાય છે. એટલે આત્મ પ્રદેશોમાં જે પરમાણુ એને વેડગા એ કર્મના રૂપમાં પરિણમ્યા. ક્યારે પરિણમ્યા, કે આત્મ પ્રદેશ એના શુદ્ધ આત્મનો હતા પણ વિષય કસાય રાગી અજ્ઞાની મોહી હતો, એને કારણે જે પરમાણુઓ એને સ્પર્શ્યા તે કર્મના રૂપમાં પરિણમ્યા, એટલે એને આવરણ રૂપ બન્યા. એ પરમાણુ એને આવરણ રૂપ બને, નહીં તો પરમાણુ છે પરમાણુનું કામ કરે, તને આવરણ ન કરે. આવરણ કરે તો વળગે ત્યારે જ આવરણ થાય, નહીં તો થાય નહીં. આવરણ રૂપે થયા એ આ 62મી ગાથાની અંદર કહ્યું, અને એનું કારણ બતાવ્યું. શું કારણ, તો કે રાગ દ્વેષ અને મોહ આ જે છે એ પુદ્ગલ સ્કંધો તો સિદ્ધાત્મા નહીં આવે, લોકમાં છે ને છ છ દ્રવ્ય વર્ગણાઓ કર્મની પુદ્ગલની લોકમાં છે, તો એ નહીં આવે. જ્ઞાનીઓ કર્મ માનતા નથી, અરિયન તો માનતા નથી. તો સાહેબ અરિયન જ્યાં વિચરે છે પાવાપુરીમાં ભગવાન મહાવીર હતા તો એ પાવાપુરી કર્મ વિનાનું સ્થાન હશે. તો કે કર્મણક વર્ગણાઓ છે, પરમાણુ તો છે જ, પણ મહાવીરને વળગતા નહોતા, કારણ કે રા મહાવીર અરહંત થયા હતા ત્યારે ઘાતી કર્મનો એને ક્ષય કર્યો હતો. એ વિતરાગ હતા, જે વિતરાગ હતા એને પરમાણુઓ હોવા છતાં કર્મનો બંધ થઈ શકતો નહોતો, એના ગુણ આવૃત થઈ શકતા નહોતા. અને જે સાંભળવા વાળા હતા મહાવીરને એને ખાતા, શું કામ, કે હજુ એ વિતરાગ થયા નહોતા. તો માર્ગ વિતરાગતાનો છે, હણે બોધ અચૂક. તને અચૂક ઉપાય કહે છે કૃપાળુદેવ, કે અવિરોધ અવિરોધની માંડમાં મારે તો સર્વ માન્ય એવું જ જોઈએ છે, કોઈનો વિરોધ ના રહે, એની મુખલપ અચૂક આપીએ છે. આમાં ક્યાં વિરોધ હતો, પ્રત્યક્ષ પ્રમાણ જેને કહીએ, કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે, પ્રત્યક્ષ અનુભવ એમાં. હવે તને આમાં સંદેહ વિનાની વાત કરીએ છીએ, કે ક્રોધ જે છે એ તને બંધનું કારણ છે, પણ ક્ષમા છે એ ક્રોધના પરમાણુને હણે છે, તને બંધ થવા દેતા નથી. આ પ્રત્યક્ષ પ્રમાણ છે, તને પોતાને ખબર પડે કે મને ક્રોધથી થતી અશાંતિ ક્ષમાથી અશાંતિ એ રહી નહીં, ગઈ, હણે, હણી નાખ્યો. ક્રોધને હણ્યો, ક્રોધના પરિણામને હણ્યા, ક્રોધનું પરિણામ અશાંતિ છે, એને હણી નાખ્યો. તો પ્રત્યક્ષ પ્રમાણ છે. હવે હવે કોને પૂછવા જેવું તારે? એમ એ કહે છે કે મોહ નામનું એક જ કર્મ એવું છે, અથવા જીવની એક અવસ્થા પરિણતિ એવી છે કે જે એને સંસાર સાથે જોડે છે. મોહ, જો સંસાર મોહ હોય તો જોડે છે, અને મોક્ષ હોય છૂટે છે. મોહ તો છે જ, એક હ અને એક હ છૂટે તો ક્ષ, મોહ છૂટે તો મોક્ષ, અને મોક્ષ ન આવે ત્યાં સુધી મોહ. તો એ બતાવ્યું પા 62મી ગાથામાં. 63માં શું કહ્યું? કે આ બધા તારા આવરણ છે એ વિષય કસાઈને કારણે છે, અને એ આવરણનું સ્વરૂપ આ આત્માનું જોતું ગતિમાં અને સુખ દુઃખની અંદર તું અવરાય ગયું. તો પહેલા વાત કરી ગતિની, કે આ જે કાંઈ આટલા જુદા જુદા ગતિ દેહ યોની આ બધું જે છે, કેવું આત્માને શરીર ધારણ કર્યું, દેહધારી થઈ ગયો, રૂપી થઈ ગયો, તો કે એનું કારણ કર્મજન્ય છે. કોઈ જીવ કર્મ વિના ગતિ અથવા શરીર પામી શકતો નથી. અનંત યોનિની અંદર જે એના જન્મ મરણ થયા કરે છે, પરિભ્રમણનું એક સ્વરૂપ શું? તો કે ગતિ. આ ગતિ યોનિમાં બદલ થાય, શરીરની બદલ થાય, એ આ પરિભ્રમણનું સ્વરૂપ છે. કેમ કે પરિભ્રમણમાં જે દેહ ધારણ કર્યો એ છૂટો એટલે પાછો ન, અને એ પાછો બીજો દેહ પાછો ક્યાં આવે? તો કે એ ગતિમાં આવે એવું નહીં, બીજી ગતિમાં આવે. બીજી ગતિમાં આવે એટલે એમાં કઈ યોનિમાં આવે, કયા ગોત્રમાં આવે, તો એટલું બધું એમાં છે. એટલા માટે કે વહાલામાં વહાલા આપણા બધા લોકો હતા એ ગયા, એ ગયા બધું બરોબર, હવે અત્યારે ક્યાં છે? કોણ ક્યાં છે? મારા માં, મારા બાપા, મારા ભાઈબંધ, આ હા કેવા હતા, ગયો એમ, હવે ક્યાં છે? ત્યારે જોશે નહીં, કેમ કે જોવા જેવું. હવે જેમ એ વિચાર કરીએ છીએ કે વાત સાચી છે કોઈના બાબતમાં, એમ પોતે પોતાની બાબતમાં વિચાર કરે કે હું અત્યારે આ બધું બહુ સરસ છે. થોડીક વાર એક વાર શાંતિ વિચાર, આ બધા વર્તમાન જીવનથી જરા શાંત થઈ જાય અને વિચાર કરે કે હું ક્યાં હતો, આ મારો ભાઈબંધ, આ મારી દુકાન, આ મારો પદાર્થ, આ મારો પરિગ્રહ, આ મારો સંગ્રહ, આ મારો ધંધો ધાપો, એ બધું બરોબર છે, હું ક્યાં હતો, આ તો બધા હમણાં મળ્યા છે. પછી પછી જે કાંઈ છે બહુ તાત્કાલિક કહેવાય, તો હું ક્યાં હતો. એક આખી વિચારણા કરતા એ પોતે અનંતની સૃષ્ટિમાં શાશ્વતીના ગતિમાં વિચારણામાં જાગ્રો જાય, ત્યારે એ તત્વ સાથે જીવ જોડાય છે કે હું ક્યાં હતો. આ બધા ગયા એ ક્યાં ગયા એ જો મને ખબર પડતી નથી, તો હું ક્યાં હતો ને ક્યાંથી આવ્યો એ મને ક્યાં ખબર છે, અને હવે ક્યાં જઈશ આ ક્યાં ગયા એ ખબર નથી, તો પછી પોતાનો વિચાર કરે કે હું ક્યાં જઈશ, આની તો કદાચ મને કીધા વિના વયા ગયા એટલે મને ખબર નથી, પણ હું ક્યાં જઈશ તું તો નક્કી કર, કે તારું સરનામું અહીંથી જવાનું છે એ ક્યાં છે એ ખબર છે? તો કે એ ખબર નથી. હે, એ ખબર પડે તો રોઈ મરીશ. દેવોને 6 મહિના પહેલા ખબર પડે, શાસ્ત્રમાં વર્ણન આવે, જોયું તો નથી, 6 મહિના પહેલા ખબર પડે, ફૂલની માળા કર્માય, અને અવધિ જ્ઞાન છે એટલે ક્યાં જવાનો છે ગતિ દેખાય. હવે સંસારનું પરિભ્રમણ છે, મોક્ષ તો છે જ નહીં, તો ઉત્કૃષ્ટ ગતિ તો એને ભોગવી, ખૂબ દેવગતિ એટલે સુખ. હવે જ્યાં જશે અહીંયા એ એનાથી દુઃખ વાળો જ છે ને, હવે એને ખબર પડી તો જાણીને શું કરવું છે. એટલે આ જે વિચાર છે તત્વનો, તો એના ઉપરથી ખબર પડે કે આ ગતિ આદિનું કારણ શું છે, કર્મ. કર્મ નથી તો ગતિ નહીં થાય મારી. મારે શું કરવું તો કર્મથી રહિત થવું. મારે શું કેમ વિચાર કરવો કે દુર્ગતિ કે સુગતિ, ભૂખને લપ જોતી જ નથી. પછી કૃપાળુ દેવને બહુ પ્રશ્ન કર્યા એકેન્દ્રિયનો, એટલે પૂછ્યું, વારંવાર પૂછો છો એકેન્દ્રિયનું સ્વરૂપ કેવું, એમાં ધર્મ કેવો, એમાં જીવ અપાસરે જતો હશે કે નહીં, પછખાણ કેવી રીતે લે, તારે એકેન્દ્રિયમાં જવું છે. પૂછ એ પૂછને કે સાહેબ ગતિ રહિત કેમ થાવ, તો કે સાહેબ એકેન્દ્રિયને જેવો શું કરતા હશે બોલો. એને અત્યારે સાધના એની કરવી નથી, એ ધ્યાન કેવી રીતે કરતા હશે. અરે તારી સામે 3 ઇંચ જો ને બધા પર્વત છે, કર્મને વશ કેટલા છે એ કાંઈ કરી શકે છે. અરે ભૂખ લાગે તો ખોરાક મેળવી શકતા, અને ઝાડ ઉભે ઊભું સુકાઈ જાય છે આટલા ટાઢ તડકા ગ્રીષ્મમાં હલી શકતું નથી, બધા દુઃખો સહન કરે ઉભા ઉભા 1000 વર્ષ સુધી. અમેરિકામાં તો 3-3 હજાર 3500 વર્ષ જૂના વૃક્ષ છે, નીચેથી સળગી ગયા હોય અને ઉપર કૂપણ ફૂટતી હોય, આવી અદભુત અવસ્થા છે. વિચાર કરમાં આ બધો જો વિચાર કરીશ તો હર હરી જઈશ. એના કરતા વિચાર જ્ઞાની કે છે તત્વનો કર. ગતિ આદિ સર્વ કર્મજન્ય છે. હવે કર્મની અંદર એટલું તો કરી શકીશ કે શુભ ભાવથી શુભ કર્મ અને અશુભ ભાવથી, ચાલો એક સાથે બધા દુઃખ છે એ અશુભમાં આવી જાય ને, માટે અશુભનું નામું નાખી દેવું, પાપ નહીં કર, પાપથી પાછો વળ, પાપ ક્રિયા કરવી નહીં, પાપમાં આગળ વધવું નહીં. ગમે તે ગમે તેટલું એટ્રેક્શન હોય, ગમે તેટલા લોભ પ્રલોભન લાલચ હોય, પાપ નહીં કરું. ભલે મારો મોક્ષ નહીં થાય પણ હું સહારો પુણ્યનો લઈશ, શુભનો લઈશ. શુદ્ધ તરફ શુભમાંથી જવાશે, ઉત્કૃષ્ટ શુભની પરિણતિ એને શુદ્ધમાં લઈ જાય છે. મેં અત્યારે માળા લીધી હાથમાં, નવકાર મંત્ર હાથમાં લીધો, સહજાત્મ સ્વરૂપ લીધો, કોઈ પણ મંત્ર મારો જેમાં હું એકાગ્ર થયો, મેં પ્રવૃત્તિ શુભની શરૂ કરી અને હું નિર્વિકલ્પ થઈ ગયો, ગયો શુદ્ધમાં. હા પણ એ જે થયું તે પણ શુદ્ધ શુભમાંથી શુદ્ધમાં વયો ગયો, પણ હું અશુભમાં હોત તો નો થાય, અશુભમાંથી તો પાછું જ વળવું પડે. શુભ અને અશુભમાં તો પસંદગી જ કરવી પડે, પણ હું કહું કે મારે શુભની અશુદ્ધની હવે શુદ્ધની જ કરવી છે, શુદ્ધમાં શું કરીશ, શુદ્ધમાં કંઈ છે જ નહીં. શુભના આલંબનથી આલંબન શુદ્ધ છૂટી જાય પોતાની મેળે એટલે શુદ્ધ છે. આ સમજ નથી એટલે બધાને એટલું તત્વજ્ઞાન ખોટું સમજાઈ ગયું છે. બસ શુદ્ધમાં જવું, આપણે શુદ્ધ થઈ ગયું, શુભ અશુદ્ધ બે આમ છે, લોખંડની બેડી છે, સોનાની બેડી, આ બધી મૂકને ભાષા બધી ક્યાં ચાતુર્ય તારું શરૂ કર્યું. ઉત્કૃષ્ટ શુભની અંદર જીવ જઈ શકે. ધ્યાન છે એ પ્રવૃત્તિ શુભની છે, ધ્યાન છે એ પ્રવૃત્તિ શુભની છે, અને એને શુભની પ્રવૃત્તિની અંદર પોતાના સ્વરૂપની અંદર લીન થયો તો ક્યાં ગયો, શુદ્ધમાં ગયો. 3-3, 4-4 દિવસ સુધી એ એમાંથી બહાર આવતો નથી. સ્વરૂપની સાથેની રમણતા, સ્વરૂપની સાથેની લીનતા, જેટલો સમય થઈ એટલો સમય એ ક્યાં હતો, શુદ્ધમાં. તો એને અત્યારે પસંદગી કર્મ કહેતા બે આપ્યા, શુભ અને અશુભ. તો આ બધું ગતિજન્ય છે, તારે જો દુર્ગતિમાં ન જવું હોય તો શું કરવું, બસ અશુભ કર્મ થાય એવી કોઈ પ્રવૃત્તિ, કોઈ ભાવ કરવા, કોઈ પ્રવૃત્તિ. અને એને પાપ શબ્દ મૂકી દીધો નવતત્વની અંદર, પાપ મૂક્યો શબ્દ, નવતત્વમાં, આશ્રવમાં પાપ અને પુણ્ય. પાપ કોઈ બી કરીશ, પાપથી કોઈ બી સુખી નહીં થાય, સુખનો અંશ પણ તને ક્યારેય નહીં મળે. એટલે ધર્મનો પેલો બોધ આપે, પાપથી પાછા વળો, પાપ કદી આચરવું નહીં, પાપની પ્રવૃત્તિ કદી કરવી, પાપથી નિવૃત્ત થવું, પાપથી પાછા વળવું. આ પહેલો પાઠ ધર્મની અંદર, પાપથી પાછો વળ. સર્વ પાવ પણાસણો એ નવકાર મંત્ર તારો, એટલે આવા પુરુષોનું ચિંતન કરીશ તો તું પાપથી પાછો વળીશ. અને પછી આ કર્મજન્ય છે તો પછી એ સુકૃતમાં અને પુણ્યની અંદર એ આખો જીવ જાય છે. સાંસારિક સુખો દુઃખો 65મી ગાથા છેલ્લી, સાંસારિક સુખ દુઃખ છે એ પણ કર્મજન્ય છે. તો મને જે કંઈ સુખ છે અત્યારે, ખૂબ ધંધો ધાપો પરિવાર બહુ સરસ છે, એ કેવું છે? કર્મજન્ય છે એટલે પુણ્યનું ઉપાર્જન, શુભ કર્મનું એટલે પુણ્યનું. એ કર્મજન્ય છે એ ખરેખર સુખ નથી, વાસ્તવિક સુખ નથી, પણ આભાસી સુખ છે, કાલ્પનિક સુખ છે, સાયોગિક સુખ છે, સુખ નથી પણ કલ્પના છે. અનુકૂળ કલ્પનાએ અનુકૂળ ભાષે અને પ્રતિકૂળ કલ્પનાએ પ્રતિકૂળ ભાષે. તો જો સુખ હોય તો કલ્પના કામ ન કરે, સુખ તો છે, ઈચ્છે જ. આમાં તો આકુળતા પણ થાય અને વ્યાકુળતા પણ થાય. શું કામ? સાંસારિક સુખ છે, સાંસારિક સુખ એ સાંયોગિક છે, પદાર્થ અવલંબિત છે અને એનું કારણ તારા કર્મ છે. તારા પુણ્યથી તને આ બધું પ્રાપ્ત થયું છે અને દુઃખ મળ્યું છે તો પાપ કર્મનો ઉદય છે, અશુભનો ઉદય છે, એટલે તને દુઃખ પ્રતિકૂળતા આ બધું વેદાય છે. અને જે અનુકૂળતા છે પણ એને તું સુખ માની લઈશ. માં જેને આત્મિક સુખ કહે છે, જેને વિતરાગી સુખ કહે છે, જેને પારમાર્થિક સુખ કહે છે, એને તું સાંસારિક સુખને બે સુખને ભેગા કરીશ. માં આમાં તારી કલ્પના છે અને ઓલામાં વાસ્તવિકતા છે. સમાધિનું સુખ છે એ પદાર્થ નિરપેક્ષ છે, સંયોગ નિરપેક્ષ છે, એને સંયોગ સાથે કોઈ સંબંધ નથી, એ સુખી જ છે. પછી કે એનો સંસાર છે કે નહીં, એના સંયોગો છે કે નહીં, એના સ્વજનો છે કે નહીં, જે સમાધિનું સુખ અનુભવે છે એને પછી એનું રાજ મિથિલા હળગે છે કે જીવે છે, એની સાથે કઈ સંબંધ, પદાર્થ સાથે કઈ સંબંધ, જગત સાથે કઈ સંબંધ નથી, સંયોગ સાથે કઈ સંબંધ નથી, સંગ સાથે કોઈ સંબંધ નથી. માટે સાંસારિક સુખ દુઃખ આપણે જેને સુખ દુઃખ ગણીએ છીએ એનું સ્વરૂપ કેવું છે? સાંસારિક, સાંસારિક છે અને એક કર્મજન્ય છે. બહુ આગળ વધી ગયો અને ઘણું સરખાય છે, એ કર્મજન્ય છે, એનું કોઈ આત્મિક સુખ નથી. કર્મજન્ય છે એટલે એ જેવું પૂરું થશે બસ. આ સમજાયું 64મી ગાથામાં કે છે કે આ બધું એને કોઈ નિર્વિકલ્પ સમાધિમાં જે સુખ છે એ એને આય નથી. સંસારના સુખમાં જો એ રાગ કરે તો જ્ઞાની એની અંદર વિકલ્પમાં પડાય છે અને તો એનું સુખ જાય છે. એટલે 64મી ગાથામાં કહે છે કે આ જીવ એવા રાગાદિ ભાવ કરતો નથી, સુખમાં રાગાદિ ભાવ ન કરે, દુઃખમાં દ્વેષાદિ ભાવ ન કરે, કારણ કે એ બધા સાંસારિક છે, એ વિકલ્પજન્ય છે, વિકલ્પથી સર્વથા હેય છે, વિકલ્પ નહીં કરવા સુખ દુઃખમાં કદી. એટલે નરસિંહ મહેતાએ સાદું વાક્ય કીધું કે સુખ દુઃખ મનમાં ન મૂકી દે મનમાં લેજમાં. અરે પણ સાહેબ છે એનું શું? તો કે મનમાં લાવવું જ નહીં તારે. ઘટ સાથે રે ટાળિયા કોઈના ન ટાળિયા. હવે મૂકને લ રઘુનાથના એક સાદી વાક્યની અંદર એને જે સમાધાન આપ્યું છે અને પછી બધા દુઃખનું વર્ણન કર્યું છે કે રામને કેવા, કૃષ્ણને કેવા, સીતાને કેવા, દમયંતીને કેવા, દ્રૌપદીને કેવા, તું ને હું તો કાંઈ વિસાતમાં નથી. અને એના દુઃખ વાંચ્યા પછી આપણા જીવનમાં એવો દિવસ એકે આવ્યો અને કૃપાળુદેવે કીધું કે અમે ને તમે કાંઈ દુઃખી નથી. જે દુઃખ રામના 14 વર્ષના વનવાસના એક દિવસનું દુઃખ કે પાંડવોના 13 વર્ષના એકાંતવાસનું એક ઘડીનું દુઃખ કે ગજ સુકુમારની ધ્યાનની એક પળનું દુઃખ મને તમને છે છે નહીં? જો તારે વિચાર કરવો હોય તો દુઃખ તો આ બધાને હતા, એને દુઃખ જે હતા મહાવીરને ઉપસર્ગનું દુઃખ તો વિચાર કર 12.5 વર્ષનું, તો એમાં તું ક્યાં છો? સરસ રીતે આખું કર્મ ઉપર આખી વાત છે. અને કર્મ જીવ પોતે કરે છે, રાગ દ્વેષ અને મોહને કારણે કરે છે. જો એ પર વસ્તુ પ્રત્યે મોહ ન કરે તો કર્મ બંધ થતો